पद्मनंदि पंचविंशति एनो छठो अधिकार उपासक संस्कार एनो स्वाध्याय चाले छे अने एमां 38 श्लोक सुधी स्वाध्याय कर्यो छे। उपासक संस्कार एटले श्रावकना संस्कार, श्रावकना आचार, श्रावक दशामां एने जे देश चारित्र छे ते केवुं होय ए आ अधिकारमां आचार्य पद्मनंदीए बहु सरस रीते वर्णव्यू छे, एनो स्वाध्याय आपणे करी रह्या छीए। एमां 37 गाथामां दयानी वात आवी, दाननी वात कर्या पछीथी दयानी वात करवामां आवी के जे जिनेश्वर भगवानना उपदेशथी जेणे दयाने ग्रहण करी छे, दयालुता रूप अमृतथी पोते परिपूर्ण थयो छे, ए जीव खरेखर धर्मने पामे छे। जेने हृदयमां प्राणी दया उत्पन्न नथी थती एने धर्म होतो नथी। धर्मनुं मूळ दया छे, दया विना धर्म होई शके नहीं। जेनुं हृदय दयाथी भींजाई गयुं छे, जेनुं हृदय दया सहित छे, एने ज बीजा बधा गुणों होय छे। जेने दया नथी एने बीजा गुणों पण नथी। एटले धर्मात्मा छे तो एने दया होय ज, दया नथी अने ए धर्मात्मा होय एम बने नहीं। ए गमे ते शास्त्रोनो अभ्यास करे, गमे तेवा व्रत तप करे, पण जो अंतरमां दया न होय तो एने बधुं ए निष्फळ जाय छे, एवुं दयानुं स्वरूप छे। प्राणी दया ए खरेखर धर्मनुं मूळ छे। जेम मूळ विना वृक्ष फालतुं नथी, एम आ दयारूपी गुण विना धर्मनी कोई वृद्धि थती नथी। मोक्षना मार्गमां जे धर्मध्यान सहित छे एने दया विना कंई प्राप्त थतुं नथी। दया एज साची संपत्ति छे, दया एज गुणोनो भंडार छे। अनंत गुणोनी वात करीए एमां दया गुणने मुख्यताथी अहीं लीधो छे। दयानी साथे अहिंसानो भाव पण संकळायेलो छे, एटले विवेकीजनोए ए दयाने ग्रहण करवा माटे थई अने खूब वात करी छे। विवेकीजनोने ए दया होवी ज जोईए, जे धर्मना मार्गमां छे एने दया होवी ज जोईए, दया विना कोई विकास थतो नथी। एटले प्राणी दया ए धर्मनुं मूळ छे, अने जो मूळमां ज वांधो हशे, मूळ ज सड़ेलू हशे, तो पछी ए वृक्ष पांगरशे नहीं। एटले जो दया नथी, दयाहीनता छे, तो एने धर्मरूपी वृक्ष पांगरशे नहीं। तो आ रीते दयानुं महात्म्य करता आगळ पण हवे 39 श्लोकमां पण कहे छे के सर्वे जीव दया धारा गुणास्तिष्ठन्ती मानुषे सूत्रा धारा प्रसूनानां हाराणां च सारा इव। मनुष्यमां बधा ज गुण जेम पुष्पोनी हार दोराना आधारे रहे छे, तेम जीव दयाना आश्रय रहे छे। जीवमां अनंत गुण छे, भगवान आत्मा अनंत गुणोनो पिंड, आत्मानो बीजो कोई स्वरूप नथी, आत्मामां कोई बीजो पदार्थ रह्यो नथी, मात्र गुण छे, बीजू कई नथी। માત્ર ગુણોનો ભંડાર છે. અહીંયા 39માં શ્લોકમાં કહે છે કે જેમ પુષ્પનો હાર હોય, પુષ્પોની માળા હોય, પુષ્પોને ભેગા કરી અને જે હાર બનાવવામાં આવ્યો હોય એમાં જે દોરો પરોવવામાં આવ્યો છે એ દોરાના આધારે એ બધા પુષ્પો હારમાં ગોઠવાયેલા રહે છે. હારની અંદર બધા પુષ્પો દોરાને આધારે રહે છે. એવી રીતે મનુષ્યમાં જે બધા ગુણો છે, એટલે કે જીવની અંદર જે ગુણો છે, એ ગુણોનો કોઈ એવો દોરા જેવો આધાર હોય તો એ દયા છે. એ દયાને આધારે બધા ગુણો એમાં રહ્યા છે. બહુ સરસ ઉપમા આપી છે આચાર્ય ભગવાને કે મનુષ્યમાં ઘણા ગુણ છે, મનુષ્યો કહેતા જીવમાં. અને અત્યારે મનુષ્ય શબ્દ મૂકી એને કહેવું એ છે, એ પાછળનો આશય એવો છે કે તું સંઘની પચેન્દ્રિય થયો છો, સંઘની પચેન્દ્રિય થયો છો અને તું ધર્મના માર્ગમાં છો, મોક્ષના માર્ગમાં છો, તો તે કેટલાય ગુણો કેળવ્યા છે. અથવા તો બીજી રીતે આપણે ધાર્મિક રીતે કહીએ, શાસ્ત્રની ભાષામાં કહીએ તો તને ઉત્તર ગુણોનો તને વિકાસ થયો છે, ઉત્તર ગુણોનો વિકાસ થયો છે. એટલે વિભાવરૂપી જે પરિણમન હતું એ અટકી, અનેક પ્રકારે વિભાવરૂપી પરિણમન અટકે એવું જો તને થયું છે તો તને ઉત્તર ગુણો પ્રાપ્ત થયા છે. અને એ બધા ગુણો એ સંઘની પચેન્દ્રીમાં હોય એટલે અહીંયા મનુષ્ય થયો છે તો તને એ બધું દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરતા, ઉપદેશ પ્રાપ્ત કરતા બધું પ્રાપ્ત થયું છે. તો એ બધા ગુણોનો આધાર જો કંઈ હોય તો એ જીવદયા છે. જીવદયાના આશ્રયે એ બધા ગુણો રહ્યા છે. મનુષ્યમાં બધા જ ગુણ જીવદયાના આશ્રયે રહે છે. જેવી રીતે પુષ્પોના હારની અંદર દોરાના આશ્રયે પુષ્પો રહ્યા છે, એવી રીતે મનુષ્યમાં બધા જ ગુણ જીવદયાના આશ્રયે રહે છે. જો અહીંયા 38મી ગાથાથી આગળ વધી અને હવે જીવદયા ઉપર આપણને લઈ જાય છે, દયાની વાત કરી અને જીવદયા ઉપર લઈ જાય છે, એટલે અહિંસા સુધી આપણને લઈ જવા છે. એક પછી એક ગાથાની અંદર આચાર્ય ભગવાન વિસ્તાર કરતા જાય છે. જીવદયાની વાત અહીંયા કરી દીધી. જીવની દયા નથી તને, જીવો પ્રત્યે તને દયાનો ભાવ વર્તતો નથી, તો તારા બધા જ ગુણો છે એનો કોઈ આધાર રહેતો નથી, એનું મહત્વ રહેતું નથી. તું નિર્દય છો, તું નિર્દય છો તો તે ગમે તેટલું, ગમે તે રીતે પ્રાપ્ત કર્યું હોય, કોઈ પણ પ્રકારની તને એવી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય એ બધું વ્યર્થ છે. ખૂબ તપ કરે અને કોઈક પ્રકારે એવી સિદ્ધિ પ્રાપ્ત કરી લે પણ અંતરમાં દયા નથી, નિર્દય છો તો એથી તો તને પાપનો જ બંધ પડશે. આપણે અન્ય મતમાં આ વાત જોઈએ છીએ કે ખૂબ તપ કરે અને કોઈક પ્રકારે સિદ્ધિ મેળવે પણ અંતરમાં દયા હોય નહીં, એટલે પોતાનું માન જ્યાં જ્યાં ન સચવાય ત્યાં એ વગર વિચારે એ સામા વ્યક્તિને શું થશે એનો વિચાર કર્યા વગર ગમે તેવા શ્રાપ આપી દે. જો અંતરમાં એને દયાનો ભાવ હોય તો એવો શ્રાપ આપવાનો વિચાર એને થાય નહીં. અહલ્યા અને સલ્યા બનાવી દીધી, આવા શ્રાપ આપે. જાત જાતના શ્રાપ બધી વાતો આવે ને, એમાં આપણને એમ થાય કે આ બધા શ્રાપ આપે ત્યારે એને હૃદયમાં એમ જરાય દયાનો છાંટો નહીં થતો હોય કે હું શું કરી રહ્યો છું, આવો શ્રાપ અપાય, આવો શ્રાપ આપીને હું કરું. એને સિદ્ધિ થઈ છે એટલે એ સિદ્ધિના જોરે એ ગમે તેને બાળી નાખે, ભસ્મ કરી નાખે. એને એ વખતે અંતરમાં જરાય દયા નહીં થતી હોય, એને એવું લાગણી નહીં થતી હોય કે આ પણ જીવ છે, આને હું આ શું કરી રહ્યો છું. એને ભૂલ કરી અને એને કોઈક પ્રકારે મારું અપમાન કર્યું તો હું એને ક્ષમા આપું અથવા તો કંઈક એનો ઉપદેશ આપું અને સાચી વાત સમજાવું, આમ નિર્દયપણે હું આવી એને શિક્ષા કરું એ ઠીક નથી, એવું એને વિચાર નહીં આવતો હોય. આ તો અન્ય મતની વાર્તાઓ બધી વાંચીએ ને ત્યારે એવો વિચાર થાય કે આટલું આટલું તપ કરી શકે, આટલું બધું સહન કરી શકે. એ બધી વાર્તાઓ બધી આવે ને, હજારો વર્ષ સુધી તપ કરે અને પછી એમને ભગવાન પ્રસન્ન થાય. કોઈ શંકર ભગવાન તપ કરે છે, એ જ રીતે બીજા પણ મુનિઓ તપ કરે ને પછી ભોળાનાથ આવીને પ્રસન્ન થાય ને પછી વરદાન આપે ને એટલે કોઈક સિદ્ધિ પ્રાપ્ત કરી લે ને પછી એ સિદ્ધિના જોરથી પછી એના અહંકારમાં ફરતો હોય ને એનો અહંકાર કોઈક રીતે તૂટે, કોઈ કઈ રીતે એનો માન ન સાચવે તો તરત શ્રાપ આપી દે. હવે એ શ્રાપ આપે ત્યારે એને એમ નહીં થાય, દયા ન થાય કે આ હું શું કરું છું, આ જીવ પ્રત્યે આવો ભાવ મને હોય નહીં, મારા શ્રાપથી એને બિચારાને કેવું થશે એમ વિચારને નહીં થતો હોય. એટલું તપ કરવા પાછળ એટલા બધા વર્ષો સુધી એ બધું કરી શકે તો પછી એક નાનકડું અપમાન કે પોતાનું અભિમાન ન સચવાય એવી વાતને કેમ સહન નહીં કરતો હોય, એવો એ નિર્દય કેમ થઈ જતો હશે કે સીધે સીધો શ્રાપ આપી દે. અને કેવા શ્રાપ આપે, જ્યાં તું આમ થઈ જાય, જો ત્યાં તું આમ થઈ જાય અને બાળીને ભસ્મ કરી નાખે ને આ બધું શું, આ બધી નિર્દયતા હોય. અહીંયા જીવદયાની વાત જૈન દર્શનમાં જે કરવામાં આવી છે એને તો કેટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે કે જીવદયાના આશ્રયે બધા જ ગુણો રહ્યા છે. અહીંયા આગળ વિશેષ અર્થમાં કહે છે કે જેમ ફૂલના હારની પંક્તિઓ દોરાના આશ્રયે સ્થિર રહે છે, જેમ ફૂલના હારની પંક્તિઓ દોરાના આશ્રયે સ્થિર રહે છે, ઉપમા આપી છે, સરસ આપી છે, તેવી જ રીતે બધા ગુણોનો સમૂહ પ્રાણીદયાના આશ્રયે સ્થિર રહે છે. બીજા બધા ગુણો છે એ પ્રાણીદયા, જીવો પ્રત્યેની દયા, અહિંસાનો ભાવ, જીવની રક્ષા કરવાનો ભાવ, જીવના પ્રાણ લેવાનો વિકલ્પ પણ ના આવે, જીવને દુઃખી કરવાનો વિકલ્પ પણ ના આવે, જીવને આમ કરવાથી દુઃખ થશે એવી સતત જાગૃતિ હોય, મારા દ્વારા કોઈ જીવની હિંસા ન થાય એ માટે બધું જ એનું વર્તન જૈણાપૂર્વકનું હોય, દરેક પ્રાણી માટે, દરેક જીવને માટે, કે એની પછી પર્યાય ગમે તે હોય, એ એકેન્દ્રિયની પર્યાયમાં હોય, બે ઇન્દ્રિયની પર્યાયમાં હોય કે પચેન્દ્રિયની પર્યાયમાં હોય, પણ દરેક જીવ પ્રત્યે એટલે પ્રાણી માત્ર પ્રત્યે એને દયાનો ભાવ હોય એવી એ પ્રાણી માત્ર પ્રત્યેના દયાની વાત અહીંયા કરી છે. એ દયા જે છે, એ ગુણ છે, એના આશ્રયે બાકી બીજા બધા ગુણો શોભે છે, બાકી બીજા બધા ગુણો રહે છે. જો માળાની વચ્ચેનો દોરો તૂટી જાય છે તો જેમ તેના બધા ફૂલ વિખરાઈ જાય છે, તેવી જ રીતે નિર્દય મનુષ્યના તે બધા ગુણ પણ દયાના અભાવમાં વિખરાઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. નિર્દયને પછી એ બધા ગુણો છે તે વિખરાઈ જાય છે, જે એને પ્રાપ્ત કર્યું છે એ બધું નષ્ટ થઈ જાય છે. માટે સમ્યક દર્શન આદિ ગુણોના અભિલાષી શ્રાવકે પ્રાણીઓના વિષયમાં દયાળુ અવશ્ય થવું જોઈએ. દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર્યો છે, ખૂબ અભ્યાસ કર્યો છે, આત્માના સ્વરૂપને એને ધારણા જ્ઞાનમાં જેવું છે તેવું જાણ્યું છે, એટલે કે ઘણી દ્રઢતા કરી છે, ખૂબ એના ઉપર વિચાર કર્યો છે, મનન મંથન ચિંતન કર્યા છે, એની સામે તર્ક કર્યા છે અને એના જવાબો પ્રાપ્ત કર્યા છે કે આત્માનું સ્વરૂપ તો આવું જ છે અને એવું સ્વરૂપ મારે હવે પ્રગટ કરવું છે, એવું સ્વરૂપ મારે અનુભવ દ્વારા પ્રાપ્ત કરવું છે. એવા સમ્યક દર્શનની પ્રાપ્તિ નો જે અભિલાષી છે એને કહે છે કે એવા સમ્યક દર્શનની અભિલાષા રાખતો જે જીવ છે એને સૌથી પહેલા જીવદયા હોવી જોઈએ. જીવદયા વિના એ એવો સમ્યક દ્રષ્ટિ નહીં થઈ શકે. જીવો પ્રત્યે એને કરુણાનો ભાવ હોવો જોઈએ. જીવો તરફની એની દ્રષ્ટિ જેવી પોતાના આત્મા તરફ દ્રષ્ટિ છે એવી હોવી જોઈએ. જો એને એમ આવ્યું છે કે હું તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં, હું સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં, હું કેવળી ભગવાનના જ્ઞાનમાં, હું સિદ્ધ સમાન ભાસ્યો છું, મારું સ્વરૂપ શુદ્ધ છે, નિર્મળ છે, હું ભવ્ય દેખાયો છું, તો પછી બધા જ જીવોનું એવું સ્વરૂપ છે, બધા જ જીવો એવા જ ભવ્ય છે, બધા જ જીવો એવા જ સક્ષમ છે, બધા જ જીવો એમ મોક્ષની પ્રાપ્તિ કરી શકે એવા છે, એવું એને સ્પષ્ટ લાગે અને એવું લાગે તો પછી એને આચરણમાં પણ એમ જ હોય. વ્યવહાર આચરણમાં પણ પછી એને એમ જ હોય, બધા જીવો પ્રત્યે એવો જ ભાવ હોય, સમભાવ હોય, બધા જીવો પ્રત્યે એવો સમભાવ હોય, અને એ સમભાવના ફળ સ્વરૂપે એને દરેક જીવ માટે એને દયાનો ભાવ હોય, અભયદાનનો ભાવ હોય, એના રક્ષણનો ભાવ હોય, એને કોઈ પ્રકારે દુઃખ ન પહોંચે એવો સભાનતાનો ભાવ હોય. એટલે સમ્યક દર્શન આદિ ગુણોના અભિલાષી, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, રત્નત્રય છે, એવા રત્નત્રયની પ્રાપ્તિ એ જ જીવનનું કર્તવ્ય છે. એને માટે જ આખું જીવન આપી દેવાનું છે. અનંતકાળથી આ જીવ ભટકે છે અને એ રત્નત્રયની પ્રાપ્તિ વિના અનાદિનો સંસારી દશામાં ભટકી રહ્યો છે. એને સંસારીમાંથી સિદ્ધ થવું છે, એને મોક્ષનો પુરુષાર્થ ઉપડ્યો છે, એ મુક્તિના માર્ગે છે, ત્યારે એ અનુભવ સહિત સમ્યક દર્શનની દશાને પ્રાપ્ત કરવા ધારે છે, એવા સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એવા નિશ્ચય ચારિત્રને માટે પુરુષાર્થ કરી રહ્યો છે. એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ આત્માનું સ્વરૂપ છે, આત્માના ગુણોને કારણે પ્રગટ થતી એ પર્યાય છે, એ શુદ્ધ નિર્મળ પર્યાય છે. એનો જે પુરુષાર્થી થયો છે, એવા પુરુષાર્થીને સહજપણે જીવો પ્રત્યે સમભાવ વર્તે, જીવો પ્રત્યે કરુણા વર્તે, એમની વર્તમાન દશામાં જો દુઃખ એને દેખાતું હોય તો એને એના પ્રત્યે કરુણાનો ભાવ આવ્યા વિના રહે નહીં. કોઈ જીવને દુઃખી જુએ છે તો એનું અંતર અંદરથી બળી જાય છે, એને અંતરમાં એના દુઃખને જોઈને દુઃખી થવાય એવી કરુણા ઉત્પન્ન થાય છે. એને એમ થાય છે કે આ દશા જીવની આવી પર્યાય, અને હું પણ આવી પર્યાયમાંથી અનેક વખત પસાર થયો છું, આ પર્યાયમાંથી આ જીવ ક્યારે છૂટે, ક્યારે સંઘની પચેન્દ્રિય થાય અને ક્યારે એ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે. તમે જોશો ગુરુદેવના પ્રવચનમાં ઘણી વાર આવી વાત આવતી, ત્યાં પેલી ચકલી આવતી અને બોલતી હોય અને પ્રવચન વખતે, અને પછી ગુરુદેવ જરાક બધાનું લક્ષ ત્યાં જાય, અવાજ આવે ત્યારે ગુરુદેવ બોલે કરે છે, આ જીવ ક્યારે તો મનુષ્ય થાય, ક્યારે આ શાસ્ત્ર ને આ બધા જ્ઞાનની વાતને સમજે, ક્યારે એને આત્મસાત કરે, અને ક્યારે એને સમ્યક દર્શન થાય, અને ક્યારે મુક્ત થાય. તરત કોઈ પણ જીવની વાત આવી હોય, કોઈ પણ જીવની વાત કરે તો ત્યાર પછી તરત જ ગુરુદેવ આવું બોલતા, અરે આ જીવ બિચારો ક્યારે આ થાય, એ ભગવાન છે ને, પછી એમ બોલે, એ ભગવાન છે ને, એ આત્મા છે ને. પ્રભુ મોક્ષના માર્ગમાં જે રહ્યા હોય એને એમ જ ભાવ હોય. તમારી આસપાસમાં જે જીવોને જુઓ છો એના તરફ એવો કરુણાનો ભાવ અંતરમાંથી આવવો જોઈએ. એમ નહીં કે આ બધા ક્યાં આવી ચડ્યા ને, આ બધા તો અહીંયા આમ નુકસાન કરી રહ્યા છે, આ બધા આમ છે ને તેમ છે, આ બધાને દૂર કરવા માટે થઈ અને પછી મારે કંઈક કરવું પડશે ને, દવા છાંટીને આમ કરું ને તેમ કરું ને, આવા બધા ભાવ ન થાય. સાચો મોક્ષાર્થી હોય એને એવા ભાવ ન આવે. કોઈક જગ્યાએ ક્યાંક કોઈક જીવો ભેગા થયા હોય ત્યાં એ એમ સમજે છે કે આ મારી જગ્યામાં આ બધા જીવો આવ્યા છે, એમ કરીને એના તરફ દ્વેષ કરીને એને કેમ જલ્દીમાં જલ્દી કાઢું કે મારી નાખું કે ખતમ કરી દઉં, એવો જે ભાવ છે ને એ તો સહજ ભાવ બધાને હોય છે. અનાદિનો એવો ભાવ તો પડ્યો જ છે. જે એનું નથી એમાં એ પોતે પોતાપણું સ્થાપે છે અને એમ માને છે કે આ મારું છે અને એમાં બીજો કોઈ આવી ન શકે, બીજો જીવ અહીંયા આવ્યો જ કેમ, એને કાઢો એને મારો, આ ભાવ તો એને અનાદિનો પડ્યો છે એટલે તો એ રખડે છે. જીવદયાની વાત કરીએ છીએ ને, પણ આપણે ડગલે ને પગલે વિચાર કરીએ તો આપણે આપણા જીવનમાં પણ આવું જ કરી રહ્યા છીએ. આપણા ઘરમાં કંઈક બીજો જીવ આવી જાય છે તો ગમતું નથી, આ ઘર મારું છે ને એમાં બીજો જીવ કેમ આવ્યો, મારો ને કાઢો, બિચારા એ નાના જીવને મારવા માટે પહેલું કામ કરે છે, ફોન કરે છે કે પેસ્ટિસાઇડ કંટ્રોલ તમે આવી જાઓ, આ કેમ થયું, આમ થવું જ નહોતું જોઈતું, અને એને તતરાવે છે કે તમે એક વખત આ રીતે દવા છાંટી જાઓ ને પછી આવી રીતે આ જીવાત થઈ જાય એ બરાબર નથી, મારવાનો જ ભાવ છે. પછી એ જીવ, એ સૂક્ષ્મ જીવો, નાના જીવો બિચારા એ મરવાના છે કે નથી મરવાના એ તો એમના આયુષ્ય પ્રમાણે, એમની જે સ્થિતિ છે એ પ્રમાણે જ થવાની છે, પણ તમે તો પાપ કરી ચૂકો છો, ભાવ માત્રથી પાપ કરી ચૂકો છો. એની જગ્યાએ જો ગુરુદેવ હોય તો એમને એવો ભાવ આવે કરી રહ્યા, આ જીવ બિચારા ક્યારે મનુષ્ય થાય અને ક્યારે એ મુક્તિના માર્ગે ચાલે. જુઓ ભાવમાં કેટલો ફેર છે. આપણે આટલો દ્રવ્યસ્રોતનો અભ્યાસ કરી આ બધું કરી અને જો અંતરમાં એવી કરુણા ન પ્રગટ થાય, જીવો પ્રત્યેની દયાનો ભાવ જો પ્રગટ નથી થતો, તો બધું નિરર્થક છે. પ્રભુ ઓછું ભણેલા ઓછા અભ્યાસવાળા એવા જીવોને પણ મેં જોયા છે, મનુષ્યોને પણ જોયા છે કે જે લોકો આવા નાના જીવો પ્રત્યે એવી કરુણા બોલવામાં નહીં પણ કરી બતાવવામાં દર્શાવતા હોય છે. નાના જીવોને માટે થઈને એમને બિચારાને ખાવાનું કેવી રીતે મળે, એમનું ખાવાનું આપવા માટે થઈને જાય છે. કેટલાય પ્રસંગો છે. એક ભાઈ હતા, ઘણા વખત પેપરમાં પણ આવ્યું, કેટલાય વર્ષોના વર્ષો સુધી એ એક નાના ગામમાં રહેતા હતા અને રોટલા કરીને ત્યાં પછી એમને પેલા કૂતરાઓને ખવડાવવા જાય. કેટલાક કોઈકના એવા પણ પ્રસંગો વાંચ્યા છે કે વર્ષો સુધી એ માછલીઓને કંઈક ખવડાવવા માટે જતા હતા. અને કે કોઈક એવા હતા કે એ બધી જ્યાં એ ઝાડની આસપાસ બધા દર હોય ને ત્યાં બધી કીડીઓ હોય તો કીડીઓને ખવડાવવા માટે જતા. અને આવા બધા કેટલાય લોકો વિશે મેં તો વાંચ્યું છે. પહેલી દ્રષ્ટિએ તો ઘણી વખત એમ કેટલાય લાગતું હોય છે કે હવે એમાં શું મોટું કામ છે, શું કરતા હશે. અરે પણ પ્રભુ, તમને એવો વિચાર આવ્યો કે આ જીવો બિચારા ભૂખ્યા હશે, આ જીવો દુઃખી હશે, આ જીવોને સાતા પહોંચે તો સારું, એવો તમને કેમ ભાવ આવતો નથી? અંતરમાં મને ઘણીવાર પ્રશ્ન થાય કે એને જે ભાવ આવ્યો એવો ભાવ મને કેમ ના આવ્યો? આ કીડીઓને ખવડાવવાનો ને કબૂતરોને ખવડાવવાનો ને આ બધા નાના નાના જીવોને ને કૂતરાઓને ને બધાને એ બધા જીવોને ખવડાવવાનો કે એમને સાતા પહોંચે એવો જે ભાવ આ વ્યક્તિને આવ્યો છે તો આપણને કેમ એવો ભાવ ના આવ્યો? બહુ લાંબુ પોળું બિચારા બહુ કંઈ કરતા નથી અને બસ સામાન્ય બસ હસતા હોય ને કે બસ આ નાખીએ છીએ, બસ બિચારા ખાય છે એટલે અમને આનંદ થાય છે એમને જોઈને, બસ આવી વાત. પાછી કોઈ બીજી લાંબી પોળી વાત નહીં, એમાં કોઈ તત્વની ચર્ચા નહીં કે કંઈ નહીં. આપણે તો મોટો શબ્દ વાપરીએ જીવદયા, અને જૈનો હોય તો જીવદયા માટે થઈને ઘણું કર્યું છે. એમાં ના નથી, પાંજરાપોળો ખોલી છે, એમાં જીવોનું રક્ષણ થઈ રહ્યું છે, જીવોને પોષવામાં આવી રહ્યા છે. એવા એવા ઘરડા થયેલા એવા પ્રાણીઓ અથવા તો જે રોગિષ્ટ છે અથવા તો લુલ્લા લંગડા થયા છે કે એવા જે જીવો છે એની માટે એ પાંજરાપોળોની વ્યવસ્થા થઈ છે. એમાં ઘણી વખત તો ઘણી જગ્યાએ તો એના વેટરનરી ડોક્ટરને પણ બોલાવવામાં આવે છે અને ઘણું બધું સરસ રીતે અહીંયા ડેવલપ થયું છે અને એ થઈ રહ્યું છે. એ કરવા જેવી વસ્તુ છે. એમાં કંઈ ખોટું નથી, એની અનુમોદના હોય જ. જો અંતરમાં જીવો પ્રત્યેની દયાનો ભાવ હોય તો એના પ્રત્યે એની અનુમોદના થયા વિના રહે નહીં. એટલે પહેલા જે વાત કરી, દાનની વાત કરી અને પછી આગળ અહીંયા દયાની વાત કરી છે અને દયાની અંદર જીવદયાની વાત લીધી. આ બધું જાણે કે ક્રમમાં આવી રહ્યું છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે આચાર્ય ભગવાન કે પ્રભુ, જો તે નિર્ણય કર્યો હોય દાનનો અને હવે તે દાન મતમાં તું બરાબર સજાગ થયો હોય તો તને મુનિ મળે તો તું મુનિને જ દાન આપજે. મુનિ મળે તો મુનિને, નહીંતર એવા સત્પાત્રે દાન આપજે, સમ્યક દ્રષ્ટિ છે કે અથવા તો એ તારા સાથે ધર્મનો અભ્યાસ કરી રહ્યા છે જે સાધક છે એમને માટે તું કંઈક કરજે. અને એ પણ તને નથી મળતા તો તું દુઃખી જીવો પ્રત્યે એ તારી અનુકંપા દ્વારા એ દાન વ્યક્ત કરજે, દાન આપજે એમને. અને એવા દાનની વાત થાય ત્યારે પછી એ દુઃખી જીવોનો વિચાર આવે ને દુઃખી જીવો પ્રત્યે દયાનો ભાવ જાગે ત્યારે એ પ્રાણી દયા અને પ્રાણી દયા માટે થઈ અને અંતરમાં જ્યારે એવો ભાવ આવે છે તો પછી એ દાન આપવા નીકળી પડે છે. અને પછી આવા જીવો માટે થઈને પ્રાણીઓ માટેના હોસ્પિટલ વગેરે બનાવવા માટે થઈને કે પ્રાણીઓ માટે એની આ રીતે પાંજરાપોળ કે એના નિભાવ માટે થઈને એમના ખર્ચ માટે થઈને એ બધા માટે થઈને એને એ દયાનો ભાવ આવે ને એ દાન આપે. આ એ દાનની સાથે આગળ વધતાની આ પ્રવૃત્તિ પણ આપણને સાથે ને સાથે આમાં બીજી રીતે આપણને જણાવી દીધી છે. તો એવા દયાળુ અવશ્ય થવું જોઈએ. અહીંયા તો એમ કે છે કે જેને સમ્યક દર્શન આદિ ગુણોની અભિલાષા છે એવા શ્રાવકે પ્રાણીઓના વિષયમાં દયાળુ અવશ્ય થવું જોઈએ એમ શબ્દ અહીંયા મૂક્યા છે. એટલે પ્રાણીઓના વિષયમાં એટલે આ બધા પ્રાણીઓના વિષય છે. એ ભૂખ્યા છે, એ દુઃખી છે, એ રોગી છે, એ નિર્બળ થયા છે, એ વૃદ્ધ થયા છે, એ નાના જીવો છે, એ બોલી નથી શકતા, એ કંઈ કરી નથી શકતા, એવા જીવો પ્રત્યે તું દયાળુ અવશ્ય થજે પ્રભુ. તારાથી જે બની શકે એ તું કરજે. બહુ સરસ વાત કરી છે. આગળ 40મા શ્લોકમાં પણ વાત કરે છે જીવદયાની. આગળ વાત કરતા અહિંસાની વાતમાં હવે લઈ જાય છે આપણને અને કહે છે કે યતીનામ શ્રાવકાણામ ચ વ્રતાની સકલ અન્યપિ એક અહિંસા પ્રસિદ્ધયર્થમ કથિતાની જિનેશચૈવ. જિનેન્દ્ર દેવે મુનિઓ અને શ્રાવકોના બધા જ વ્રત એકમાત્ર અહિંસા ધર્મની જ સિદ્ધિ માટે બતાવ્યા છે. જીવદયાની વાત આવીને અહિંસા, અહિંસા એટલે હિંસા નહીં, હિંસાનું સ્વરૂપ પહેલા તો સમજવું જોઈએ. અને એ હિંસાના સ્વરૂપ દ્વારા જિનેશ્વર ભગવાને જે વાત કરી છે એ શું છે એનો વિચાર કરીએ. જિનેશ્વર દેવે જે વાત કરી છે એ જ વાત ગણધર ભગવાને કરી છે, એ જ વાત આચાર્ય ભગવાને કરી છે અને એ જ વાત મુનિઓએ કરી છે. જિનેશ્વર દેવની વાણીમાં જે વાત આવી છે એને સમજી વિચારી અને આત્મસાત કર્યા પછી એ બધાએ એ વાત કરી છે. ગણધર ભગવાને, આચાર્ય ભગવાને અને સદગુરુએ જે કંઈ ઉપદેશ આપ્યો છે, જે શાસ્ત્રોની રચના કરી છે, એમાં અહિંસા પરમો ધર્મની જે વાત આવી છે, જૈન દર્શનનું મુખ્ય અંગ અહિંસા પરમો ધર્મ, અહિંસા એ જ ધર્મનું સ્વરૂપ છે, એ વાત જે આવી છે એમાં એ અહિંસાની અંદર શું સમાય છે એનો આપણે વિચાર કરીએ, એનો જ ઉપદેશ છે. અને ત્યાં જૈન દર્શનની જે વાત લીધી છે એ કેવી રીતે છે, અહિંસા, હિંસા નહીં, તે હિંસા કોની થાય, હિંસા કોની થાય. છ દ્રવ્ય ભગવાને કયા છે? છ દ્રવ્યમાં એક જ દ્રવ્યની હિંસા થાય. છ દ્રવ્ય ભગવાને કયા છે? છ દ્રવ્યમાં જીવ દ્રવ્યને બાદ કરતા બાકીના પાંચ દ્રવ્યની કોઈ હિંસા થતી નથી. જીવ દ્રવ્ય છે એના સિવાય બાકીના પાંચ છે એની તો હિંસા થઈ શકતી નથી, પૂતગળની હિંસા નથી થતી, કાળની પણ હિંસા નથી થતી, આકાશની પણ હિંસા નથી થતી, ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાયની પણ હિંસા થઈ શકતી નથી. હિંસા કોની થાય છે? હિંસા કોના સંદર્ભે છે? જીવના સંદર્ભે છે, જીવની હિંસા થાય છે. એક તરફ આપણે એમ કહીએ કે જીવ અવિનાશી છે, એનો વિનાશ નથી થતો, અને બીજી તરફ પાછી આપણે હિંસાની વાત કરીએ છીએ તો આમાં મેળ કઈ રીતે બેસે છે? જીવ અવિનાશી છે તો એની હિંસા તો થતી નથી, અને છતાંય આપણે વિચાર કરીએ તો છ દ્રવ્ય જ છે, સાતમું દ્રવ્ય તો છે જ નહીં, છ પ્રકારના જ દ્રવ્ય છે, તો હિંસાની જે વાત કરવામાં આવી છે તો એ કોના સંદર્ભે છે? એ જીવના સંદર્ભે છે. ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા જે છે એ જીવ છે, અને એ જીવના સંદર્ભમાં જ એ હિંસાની વાત કે અહિંસાની વાત કરવામાં આવી છે. જેને ચેતનપણું છે એની હિંસા અને અહિંસાનો પ્રશ્ન ઉપસ્થિત થાય. પેલા પાંચ જે છે એની કોઈ હિંસા તો થઈ શકતી જ નથી. એટલે આપણે જ્યારે પરિગ્રહણીની એ વાત કરતા હોઈએ, જ્યારે આપણે કર્મની વાત કરતા હોઈએ, ત્યારે જીવનો સંબંધ પૂતગળ સાથે કેવો છે એની વાત આવે. આપણે નવ તત્વ અને સાત તત્વની જ્યારે વાત કરીએ તો પહેલા બે તત્વ જે છે એ દ્રવ્ય છે, જીવ દ્રવ્ય, અને પછી બીજું અજીવ, અને અજીવમાં મુખ્યત્વે પૂતગળની જ વાત આપણે લઈએ તો ત્યાં આપણે જે વાત કરીએ ત્યારે શું વાત કરી કે જીવ સાથે એ પેલા અજીવ પૂતગળનો કેવો સંબંધ છે, અને એ સંબંધને કારણે થઈ અને એને પરિગ્રહના ભાવ થાય છે, એને કારણે થઈ અને જે કર્મ બંધાય છે એ બધા જળ કર્મો, પૂતગળ દ્રવ્ય કર્મ છે. તો એમાં એના સંદર્ભમાં વાત છે. જ્યારે અહીંયા હિંસાની વાત છે એ તો જીવની જીવ સાથેના સંદર્ભમાં વાત છે. જો ફેર કેટલો છે અહીંયા, જીવનો જીવ સાથેનો સંબંધ, જીવનો જીવ સાથેનો કેવો સંબંધ હોવો જોઈએ એ અહિંસાનો વિચાર કરતા એમાંથી ખ્યાલ આવે છે. જીવનો જીવ પ્રત્યે કેવો ભાવ હોવો જોઈએ એ અહિંસાની વાત કરતા આપણને ખ્યાલ આવે છે. એ જીવનો જીવ સાથેનો સંબંધ એની વાત લીધી છે. પેલા પરિગ્રહ આદિની જે વાત લીધી છે, કર્મ આદિની વાત લીધી છે, એમાં જીવનો પૂતગળ સાથેનો સંબંધ દર્શાવ્યો છે. જ્યારે અહીંયા તો જીવનો જીવ સાથેનો સંબંધ, અને એ સંબંધ સાચા અર્થમાં કેવો હોય એ જિનેશ્વર ભગવાને કહ્યું છે કે એ સંબંધ એનો કરુણામય હોય, એનો એ સંબંધ સમભાવ સ્વરૂપ હોય. જેવો પોતે જીવ છે એવા બધા જ જીવ છે એવો સમભાવ હોય, અને પછી પોતે જેવો જીવ છે જે પર્યાયમાં છે ત્યારે એ બીજો જીવ છે તે કોઈ અન્ય પર્યાયમાં હોય કે મનુષ્યની પોતાના જેવી પર્યાયમાં હોય પણ એ વખતે એને દુઃખ હોય, એની દશા દુઃખની હોય, તો એના પ્રત્યે કરુણાનો ભાવ, એટલે જીવનો જીવ પ્રત્યેનો સંબંધ, જીવનો જીવ પ્રત્યેનો કેવો ભાવ થાય એની વાત લીધી છે. એક જીવને બીજા જીવ પ્રત્યે કેવો ભાવ હોય, એની રક્ષાનો ભાવ હોય, એ દુઃખી છે તો એના પ્રત્યે કરુણાનો ભાવ હોય, એવો દુઃખી છે એના પ્રત્યે દયાનો ભાવ હોય, એને દાન આપવાનો ભાવ હોય, એના પ્રત્યે સમભાવ હોય, પોતાના સમકક્ષ ગણાય, એને પોતાની જેમ જ એ સિદ્ધ સમાન લેખે. આ આખો ભાવ છે તે જીવનો જીવ પ્રત્યેનો ભાવ છે. અને પછી એમાં આગળ વધતા જીવનો પોતાના પ્રત્યેનો ભાવ, પોતે પણ જીવ છે ને, તો પોતાના પ્રત્યેનો ભાવ જે છે એ પણ અહિંસામાં સમાય છે. કેવો ભાવ છે? તો કે પોતે પણ ભગવાન આત્મા છે અને પોતાનો જે મૂળભૂત સ્વભાવ છે, પોતાનો મૂળભૂત સ્વભાવ છે એ ભાવ શુદ્ધ ભાવ છે, નિર્મળ ભાવ છે. એવા ભાવની પણ એમાં હિંસા ન થાય, એવા ભાવની પણ વિરાધના ન થાય, એવો ભાવ તૂટે નહીં, એ અખંડ જ રહે એવું અહિંસાનું સ્વરૂપ છે. જુઓ, ફરીથી વાત આપણે લઈએ કે જીવ તો અવિનાશી છે, વાત બરાબર છે, તો જીવ અવિનાશી છે, એનો નાશ તો થવાનો નથી, તો પછી હિંસાના ભાવની વાત શા માટે લેવામાં આવી? એને મારી તો શકાતો નથી, તો પછી એની કેમ વાત લીધી? તો એ વાત જીવનો જીવ પ્રત્યેનો ભાવ દર્શાવે છે. જીવને મારવો ન મારવો એની વાત નથી, જીવ મરવો ન મરવો એની વાત નથી, પણ એના પ્રત્યેનો જે ભાવ, જીવનો જીવ પ્રત્યેનો ભાવ છે એ અહિંસાના ભાવમાં કે હિંસાના ભાવમાં વ્યક્ત થાય છે. એક જીવને બીજો જીવ મારી શકતો નથી, એ વાત તો સિદ્ધાંતની વાત થઈ, પણ એ જીવને અથવા તો એક જીવને બીજા જીવ પ્રત્યે કેવો ભાવ હોય એ ભાવ અહીંયા અહિંસામાં દર્શાવવામાં આવ્યો છે. એટલે તીર્થંકર ભગવાનની વાણીમાં, કેવળી ભગવાનની વાણીમાં જે વાત આવી છે એ એવા ભાવની વાત આવી છે. ભલે ને જીવ અવિનાશી રહ્યો, જીવ ભલે અવિનાશી રહ્યો, તે છતાં પણ એક જીવને બીજા જીવ પ્રત્યે નો ભાવ કેવો હોય? પેલો અવિનાશી જ છે, એના કરવાથી કંઈ નાશ પામવાનો નથી, એ તો માત્ર ભાવ કરે છે. જીવ ખરેખર બીજું કંઈ કરી પણ શકતો નથી, જીવ બીજા જીવને મારી શકતો નથી, દુઃખ પહોંચાડી શકતો નથી, હણી શકતો નથી, બાળી શકતો નથી, કાપી શકતો નથી, કંઈ કરી નથી શકતો, છતાં પણ એને બીજા જીવ પ્રત્યે મારવાના, કાપવાના, બાળવાના, ખૂન કરવાના, ભેદવાના, દુઃખ આપવાના એવા જે બધા ભાવ વર્તે છે ને, એ બધા હિંસાના ભાવ છે. એટલે જીવના જીવ પ્રત્યેના ભાવની વાત લીધી છે. જીવના અન્ય જીવ પ્રત્યેના ભાવ આવા ન હોય. કેમ ન હોય? તો કે જીવનું પોતાનું સ્વરૂપ જેવું છે એવું જ સ્વરૂપ બીજા જીવનું પણ છે, અને એવું આ જીવ સ્વીકારે છે તો એ ભાવ છે, એ સાચો ભાવ છે. એવો જ ભાવ જીવને હોવો જોઈએ. પોતાની સમકક્ષ જાણે, પોતા જેવા જ જીવને જાણે, એ સમભાવ છે, એ અહિંસાનો ભાવ છે, એ અભયદાનનો ભાવ છે, એ જીવની રક્ષાનો ભાવ છે, એ જીવો પ્રત્યે કરુણા કરીને દાન દયાનો ભાવ છે. તો એવો જ ભાવ વર્તે, એટલે જીવનો જીવ પ્રત્યેનો ભાવ. અને પછી એમાં આગળ વધીને વાત આવી આ અન્ય જીવ પ્રત્યેના અહિંસાના ભાવની વાત આવી, એનાથી પછી આગળ વધીને જીવનો જીવ પ્રત્યેનો ભાવ એટલે એ અહિંસાનો ભાવ છે, તો એમાં આગળ વધીને વાત બતાવી કે તું પણ જીવ છો તો તારો તારા પ્રત્યેનો ભાવ કેવો હોય? તો તારો તારા પ્રત્યેનો ભાવ પણ અહિંસાનો જ હોય. તો તું તારી હિંસા કયા પ્રકારે કરે છે? તો કે તું તારો જે સ્વભાવ છે, સ્વભાવ તારો મૂળભૂત સ્વભાવ, તારું જે સ્વરૂપ છે, એવા સ્વરૂપના ભાવે તારું પરિણમન થવું જોઈતું હતું. તારો મૂળભૂત જે સ્વભાવ ભાવ, શુદ્ધ ભાવ, એવા શુદ્ધ ભાવનો જો તું ઘાત કરે છે, એવા શુદ્ધ ભાવને જો તું કોઈ પણ પ્રકારે પ્રગટ થવા નથી દેતો, એવા શુદ્ધ ભાવને બદલે તું વિભાવ ભાવમાં રાચી રહે છે, તો એ બધા ભાવ મરણ છે, એ તારા ભાવ મરણ છે, એનો કરનારો પણ તું છો. સમયે સમયે તું ભાવ મરણ કરી રહ્યો છે. કૃપાળુ દેવે પણ એ ભાવ મરણની વાત કરી છે કે સમયે સમયે તમે એવા ભાવ મરણ શા માટે કરી રહ્યા છો, અને એવા ભાવ મરણના કરતા તમે થાઓ છો, એટલે તમે તમારા ભાવની હિંસા કરો છો, તમારા શુદ્ધ નિર્મળ ભાવની હિંસા કરો છો. એને અટકાવો, એવા ભાવ મરણ હવે તમે નહીં કરો, અને તમે તમારા સ્વભાવ ભાવે પરિણમો. એટલે પહેલા બહારની અહિંસાની વાત કરી, સ્થૂળ અહિંસાની વાત કરી, જીવના જીવ પ્રત્યેના ભાવની વાત, એ અહિંસા છે, એ વ્યવહારથી અહિંસા છે. અને પછી જીવના પોતાના પ્રત્યેના જે ભાવ, એવા ભાવ મરણ ટાળવા અને પોતાના સ્વભાવ ભાવે રહેવું, એ પોતાની જીવની અહિંસા છે. એટલે પહેલા અન્ય તરફની જીવદયાની વાત કરી, પ્રાણી માત્ર તરફની જીવદયાની વાત કરી, અને પછી પોતાના સ્વભાવ ભાવ પ્રત્યે એ દયા પાળવાની વાત કરી. બહુ સરસ વસ્તુ છે. બંનેનો સમન્વય કરીએ તો આખું અહિંસાનું સ્વરૂપ સમજાય છે. અને એવા અહિંસા ધર્મને જિનેશ્વર ભગવાને એમની વાણીમાં કહ્યો છે. અહિંસા પરમો ધર્મ જે કહ્યું છે એ જ પરમ ધર્મ છે. તો આ પ્રકારે અહિંસા એ પરમ ધર્મ છે. જિનેશ્વર ભગવાને જૈન દર્શનને અહિંસા પરમો ધર્મ કહ્યો છે. તો કયા પ્રકારે અહિંસાનું સ્વરૂપ છે, એ બંને પ્રકારે બાહ્ય અને અંતરંગ આ પ્રકારે અહિંસા હોય છે. અંતરંગ પણ અહિંસા જ્યાં સુધી એ સમજ્યો નથી ત્યાં સુધી એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરી શકશે નહીં. પોતાના સ્વરૂપની અંદર એ અહિંસા પડેલી છે. એ અહિંસા કંઈ બહારથી કરવા જવાની જરૂર નથી. એ એનું સ્વરૂપ છે. પોતે જેવો છે એવા જ અન્ય બધા જ છે, એનો સ્વીકાર થવો જોઈએ. જગતના સર્વજીવોને પોતાની સમકક્ષ માનવા એ પહેલી વાત છે, એ મૂળભૂત વાત છે. એ જ્યાં સુધી હૃદયમાં નહીં આવે ત્યાં સુધી જીવદયા નહીં થાય. જીવો પ્રત્યેની દયાનો ભાવ ગમે તેટલો કરતો હોય, પાંજરાપોળમાં ગમે તેટલું દાન આપતો હોય, પણ સર્વજીવ છે સિદ્ધ સમાન, એ વાતને એ બોલવા કરતાં એ આત્મસાત કરી લે ને તો બધું બરાબર થાય. સર્વજીવની અંદર એ જીવ ગમે તે પર્યાયમાં હોય, એ મનુષ્યની પર્યાયમાં હોય અને મનુષ્યની પર્યાયમાં પણ એ ગમે તે દશામાં હોય, એ ગમે તે માન્યતામાં માનતો હોય, તો પણ એ જીવ પ્રત્યે કોઈ એવો ભાવ ન થાય, જીવને દુઃખ પહોંચાડવાનો ભાવ ન થાય. પણ એ જીવની ઊંધી માન્યતા છે, એ માન્યતા ઊંધી છે એમ એના તરફનો ભાવ થાય. કરે રે, આ ઊંધી માન્યતા લઈને બેઠો છે, આને શિકારના ભાવ આવે છે, આને દારૂ પીવાના ભાવ આવે છે, આના ધર્મની માન્યતાઓમાં આ પ્રકારે બધું પડ્યું છે, આ હિંસા દ્વારા ધર્મ સમજી રહ્યો છે, આ ભોગ દ્વારા ધર્મ સમજી રહ્યો છે, એ વાત ખોટી છે. એટલે એની જે માન્યતા, એની શ્રદ્ધા, જે જિનેશ્વર ભગવાનની વાણીમાં જેવું જૈન દર્શનનું સ્વરૂપ આવ્યું છે ને જે રીતે ધર્મનું સ્વરૂપ ને મુક્તિનું સ્વરૂપ આવ્યું છે, એના કરતાં અન્ય પ્રકારે એની માન્યતા છે, તો એ માન્યતાને આપણે વખોડીએ છીએ, નહીં કે એ જીવ પ્રત્યે કોઈ આપણને એવો ભાવ આવે. કેવો ભાવ? એના પ્રત્યે એને દુઃખ પહોંચાડવાનો ભાવ આવે એમ નથી. ક્યારે પણ આપણે જયારે વાત કરીએ છીએ તો એનાથી એને દુઃખ પહોંચાડવાનો ભાવ નથી. એની ઊંધી માન્યતા છે, એ ઊંધી માન્યતા તરફ આપણને એવો કરુણાનો ભાવ આવે છે. કરે એ ક્યારે પામશે? એટલા માટે થઈને આપણને એમ થાય છે કે એ મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા માર્ગે જે ધર્મને માની રહ્યો છે એ બધું ખોટું છે, એને એ છોડવું જોઈએ. હવે એ છોડવું જોઈએ એમ કહેવામાં ખરેખર એ આપણે એને દુઃખ પહોંચાડતા નથી. કોઈ ઊંધી માન્યતા કરી રહ્યો હોય અને એને ઊંધી માન્યતા પ્રત્યેનો એવો રાગ પ્રગટતો હોય, અને પછી એમાં આપણે સાચી માન્યતાની વાત કરીએ અને એ પોતે ઊંધી માન્યતાના રાગમાં દુઃખી થતો હોય, તો એમાં કંઈ આપણો દોષ નથી, આપણે એને દુઃખ નથી પહોંચાડતા. આપણે તો એને એ વાત સમજાવવા માંગીએ છીએ, જેમ પ્રભુ આપણને સમજાવે છે ને કે ભાઈ તું આ અનાદિનો આ રીતે રખડપટ કરી રહ્યો છે, તું ભોગોમાં રહ્યો છે, તો હવે ભોગોમાંથી એક બીજી દ્રષ્ટિ કર અને તારા સ્વરૂપમાં જો, એમાં સુખ ભર્યું છે. આ વાત જેમ જિનેશ્વર ભગવાને આપણને કરી અને એમાં આપણે ગુસ્સે થઈ જઈએ કે ના, ભોગમાં જ છે, મને તમે આવું કેમ કહ્યું? જિનેશ્વર ભગવાન આનો ઉપદેશ હોય અને એમાં જિનેશ્વર ભગવાન આપણને એમ કહેતા હોય કરુણા કરીને કે તું આ રખડી રહ્યો છો, એ તારા ભોગ ઉપભોગમાં તારી દ્રષ્ટિ પડી છે એટલે તું રખડી રહ્યો છે, એને તું છોડ. અને આપણે એમ ગુસ્સો કરીએ કે તમે મને એમ કેમ કહ્યું, બસ હું એમાં હતો અને તમે મને એમ કહ્યું, અને આપણે દુઃખ પામીએ, તો એ સાચી વાત છે? દુઃખ પામવા જેવી વાત છે? એમાં આપણને જિનેશ્વર ભગવાને દુઃખ પહોંચાડ્યું અથવા ગણધર ભગવાને કે આચાર્ય ભગવાને આપણને કંઈ દુઃખ પહોંચાડ્યું છે? નથી પહોંચાડ્યું. તો એ જ રીતે જે કોઈ એની મિથ્યા માન્યતા છે, એ માન્યતા તરફ જો તમને એમ છે કે માન્યતા ઊંધી છે, ખોટી છે, અને એ તમે કહો છો, તેમાં કોઈ જીવને આપણે દુઃખ પહોંચાડવાનો ભાવ નથી. એમાં અંતરમાં આપણનો ભાવ પણ એવો હોવો જોઈએ નહીં કે એને દુઃખ પહોંચાડે. અંતરમાં તો એવો કરુણાનો ભાવ હોય કે જીવ એ પામે. અને એ ભાવ સહિત આપણે કંઈ પણ વાત કરીએ છીએ જૈન દર્શનની, એમાં કંઈ ખોટું નથી. એ ગમે તે પર્યાયમાં હોય, એ ક્રૂરમાં ક્રૂર થયો હોય, ખૂની થયો હોય, હજારો માણસોને મારી નાખતો હોય, તે છતાંય આપણે એને જીવ તરીકે રાખીએ, આપણે એને જીવ તરીકે માનીએ, પણ એની જે માન્યતા જે છે, એની જે શ્રદ્ધા ઊંધી છે, એ વિપરીતપણે વર્તી રહ્યો છે, એ બધાને જો આપણે ક્રિટિસાઇઝ કરીએ છીએ તો એમાં કંઈ આપણે એને દુઃખ પહોંચાડતા નથી. એટલે આ જે છે ને, લોકો બીજાને કેમ દુઃખ પહોંચાડો એ બાબતમાં લોકો દલીલ કરે છે અને એ સમજતા નથી ને. એટલે ઘણી વખત આ વાત થાય છે કે તમે શુક્ર આ બોલો છો, એને કામ શુક્ર દુઃખ પહોંચાડો છો, એની માન્યતામાં જેમ છે તેમ ભલે રહ્યો. આવી સલાહ આપવામાં આવે છે, મને પણ આપે છે લોકો. પ્રભુ, આપણે એની ઊંધી માન્યતા જે છે એને ખોટી કહીએ છીએ, એમાં એને દુઃખ પહોંચાડવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. ભગવાને જે વાત કરી છે એ વાત ભગવાન આપણને કહે છે, એ વાત આપણે એને કહીએ છીએ, તેમાં કંઈ કોઈને દુઃખ પહોંચવાનો પ્રશ્ન જ નથી થતો. આપણે એને દુઃખ પહોંચાડવા માંગતા જ નથી. એટલે અહિંસાનું સ્વરૂપ જયારે સમજતા હોઈએ ત્યારે આ વાત પણ સમજી લેવી. ઘણાને મનમાં એમ હોય છે કે તમે બાજુવાળાની જે છે ને એને તમે દુઃખી કર્યા, તમે આ વાત કહી એને દુઃખી કર્યા. આપણે કંઈક વાત કરતા હોય અને એવા આવી ચડ્યા હોય આપણે, આપણે એ વખતે ક્રિટિસાઇઝ કરીએ કે ભાઈ આ માંસ ખાવું ન જોઈએ, પેલો માંસાહારી હોય, પેલો નોન વેજીટેરિયન ખાતો હોય, અને આપણે એ વખતે વાત કરીએ એટલે પછી એના ગયા પછીથી આપણી નજીકના સ્વજન કે સંબંધી કે જે વાઇફ હોય તો વાઇફ કે હસબન્ડ હોય તો હસબન્ડ વાઇફ ને કે ગમે તે હોય એકબીજાને કહી દે કે તારે એ બોલવાની જરૂર શું હતી હોય. હવે એ નોનવેજ ખાય છે તો ખાય છે, તું શુકરા બોલ, નકામ એની જોડે આપણે સંબંધ બગાડે, એને દુઃખી કરવાની શું જરૂર હતી. આવું બોલે, આવું બોલે, વ્યવહારમાં બનતું આવ્યું છે પ્રભુ, આ તો અમે જોઈએ છીએ ને. અરે શું વાત કરો છો તમે, તમે જે વાત કરી રહ્યા છો એમાં શું ખોટું કહ્યું છે? કેમ નહીં ભાઈ, માંસાહાર ખોટી વસ્તુ છે, નરકમાં જવાય, શિકાર એ ખોટી વસ્તુ છે, દારૂ પીવો એ ખોટી વસ્તુ છે, સાત વ્યસનોના ત્યાગ વિના ધર્મમાં ના આવી શકાય એ વાત કરીએ છીએ, તેમાં ખોટું શું છે? એને એ વાતને, ખોટી વાતને પેલો સાચી લઈને બેઠો છે અને એને એના પ્રત્યે ખૂબ રાગ છે, એ મિથ્યા દ્રષ્ટિ છે, અને એવા મિથ્યા દ્રષ્ટિપણાને કારણે થઈને એ દુઃખી થાય છે. આપણે કંઈ એને એ તો આપણે જીવ તરીકે માનીએ છીએ એટલે તો આપણને કરુણાનો ભાવ આવ્યો, સમકક્ષ માન્યો એટલે તો આપણને એની ઊંધી માન્યતાને સીધી કરવાનો ભાવ આવ્યો છે, તેમાં શું? પણ આ પેલા બધા જે છે ને, અમુક લોકો ધર્મનો અભ્યાસ ન હોય ને એટલે પછી આ પ્રકારે વાત કરે, સલાહ આપે કે ભાઈ એ ફલાણા ભાઈ આવે ને ત્યારે તમારે આ દારૂની વાત નહોતી કરવી, એ પીએ છે, હવે તમે આવું બધું બોલો ને પછી એને લીધે થઈને એને પછી બીજી વાર નહીં આવે આપણે ત્યાં, બોલો હવે ના આવે તો શું કરવું? આ બધું આ તો થતું આવ્યું છે ને, આપણે જોઈએ જ છીએ ને. હાય હા કરવી એમ, પેલો પાપ કરતો હોય તો પાપમાં હાય હા કરવી, અનુમોદના કરવી. શું કહે છે તું પ્રભુ, શું કહે છે તું? જૈન માર્ગમાં આવીને આવી બધી ખોટી અનુમોદના ક્યાંથી કરવાથી કયો? એવું કંઈ અહિંસાનું સ્વરૂપ નથી, એવું અહિંસાનું સ્વરૂપ નથી. અહિંસાનું સ્વરૂપ તો આપણે જે રીતે વાત કરી એ રીતે બાહ્યમાં જીવો પ્રત્યેની દયા કરુણા, એને મદદ કરવાનો ભાવ જે છે એ કઈ રીતે મદદ કરવાનો ભાવ છે કે જીવ છે અને આપણે કરી શકતા હોય તો, અને છતાંય એ સમ્યક દ્રષ્ટિ થયો છે, પાંચમે ગુણસ્થાને છે, તે સમજે છે કે જે કંઈ એને હું મદદ કરવા જાઉં છું એ હું નથી કરતો, એને મદદ થવાની છે તો એના પુણ્યના કારણે થવાની છે. એના રોગ માટે થઈને જો હું દવા આપવા માટે જઉં છું, એ પ્રાણી માટે થઈને હું વેટરનરી ડોક્ટરને લઈને જઉં છું અને એ પ્રાણી માટે થઈને એનો ઉપાય કરવામાં આવે છે, તો એ બધું એ જીવના પુણ્યને કારણે એને છે. આપણે તો એ વખતે એવો વિકલ્પ આવ્યો એટલે નિમિત્ત માત્ર થયા છીએ, બાકી એ કરનારો હું નથી, એવું તો એ અંદરમાં સમજે છે સમ્યક દ્રષ્ટિ જીવ. છતાં એવા કરુણાના ભાવ આવે છે, જીવ પ્રત્યે દયાના ભાવ છે, હિંસા ના કરવી, એ જીવને દુઃખ થતું હોય તો દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરવો. આવી બાહ્યમાં એ પ્રાણી દયા છે અને એ પ્રાણી દયાનું આગળ વધતા જે સ્વરૂપ આપણે વિચાર્યું કે જીવનો જીવ પ્રત્યેનો ભાવ એ કેવો હોય, અન્ય જીવ પ્રત્યેનો ભાવ તો એ પોતાની સમાન ગણે છે, સમકક્ષ ગણે છે, એટલે એને એવો ભાવ છે કે એ પણ દુઃખી ન થવો જોઈએ, એ પણ પોતે મોક્ષ માર્ગમાં પ્રવર્તે, એ પણ ક્યારે આ દ્રવ્યસ્રોતનો આવો અભ્યાસ કરે અને મુક્તિના પંથે વળે, જેમ ગુરુદેવને થતું હતું ને કે આ ચકલી બિચારી ક્યારે મનુષ્ય થાય અને ક્યારે આ બધું પામે, એવો ભાવ દરેક જીવ પ્રત્યેનો હોય, એ બહારમાં સ્થૂળમાં એ અહિંસાનો ભાવ છે. અને પછી જીવનો પોતાના પ્રત્યેનો ભાવ, જીવનો જીવ પ્રત્યેનો ભાવમાં પોતે પણ જીવ છે તો પોતાના પ્રત્યેનો ભાવ, એમાં પોતાના ભાવ મરણ અટકાવે છે, એ ભાવ અહિંસાનો ભાવ છે. તો આવું જે અહિંસાનું સ્વરૂપ છે એને જીનેન્દ્ર દેવે ધર્મની સિદ્ધિ કહી છે. જીનેન્દ્ર દેવે મુનિઓએ, એટલે મુનિઓ કહેતા બધા જ આવી જાય છે, એમાં ગણધર ભગવાનથી શરૂ કરી અને બધા જ આવી જાય, ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને મુનિ મહારાજ સદગુરુદેવ અને બધા જ શ્રાવકો, એ બધાના માટેની આ વાત છે. જિનેન્દ્ર દેવે મુનિઓ અને શ્રાવકોના એ બધા જ વ્રત, એ બધા જ વ્રત તપ બધાની અંદર જો મુખ્યતા કરીને જો કોઈ વાત કહી હોય તો એ અહિંસાની વાત કરી છે. એટલે કહે છે કે એ બધા જ વ્રત એકમાત્ર અહિંસા ધર્મની જ સિદ્ધિ માટે બતાવ્યા છે. આ અહિંસા ધર્મ કેવો છે કે જેની સિદ્ધિ કરવા માટે થઈને આ બધું છે, તો કે એ અહિંસા ધર્મનું મૂળ સ્વરૂપ આવું છે. બાહ્યમાં જીવનો જીવ પ્રત્યેનો ભાવ છે અને અંતરમાં એનો પોતાના પ્રત્યેનો જે ભાવ છે, એટલે પોતાના સ્વભાવ ભાવે રહેવું અને ભાવમરણ ન થવા દેવા. ભાવમરણ નથી થતા અને પોતે પોતાના સ્વભાવ ભાવે રહી જાય છે તો એ મુક્તિની દશાને પામે છે. હવે અહીંયા એક પ્રશ્ન થાય તો કે જીવનો જીવ બીજા અન્ય જીવ પ્રત્યેના ભાવને એક બાજુ રાખીને આપણે પોતાના પ્રત્યેના ભાવને જ આપણે લઈએ તો શું વાંધો? એમાં જ મુક્તિની દશા તો છેવટે પ્રાપ્ત થવાની છે ને. પોતાના ભાવમરણ ન થાય એટલે બરાબર છે. બીજા પ્રત્યેના જે કરુણાના ભાવ છે, જીવદયાના ભાવ છે, એની શું જરૂર? આવો એક પ્રશ્ન થવો જોઈએ. તો વાત એ છે કે જ્યારે જીવને પોતાને પોતાના ભાવમરણ ન થાય એવું જ્યારે અંદરમાં થાય તો એ વખતે સહજ રીતે અન્ન જીવોને પણ દુઃખ ન પહોંચે, અન્ય જીવોને પણ પોતાની સમકક્ષ ગણે એવો વિકલ્પ, શુભ વિકલ્પ એને હોય જ. જ્યારે બહારમાં હોય ત્યારે એને એવો શુભ વિકલ્પ આવ્યા વિના રહે જ નહીં, કેમ કે એને એની માન્યતામાં એમ આવ્યું છે કે દરેક જીવ સિદ્ધ સમાન છે. તો પછી પોતે સિદ્ધ સમાન પોતે પોતાના શુદ્ધ ભાવે રહેવાનો પુરુષાર્થ કરે અને એને જ પોતે સાચી અહિંસા સમજે છે, તો પછી બીજા જીવો પણ એમ કરે એવો જ્યારે એને ભાવ આવે છે તો એમાં બીજા જીવો પ્રત્યે કરુણાનો ભાવ, એમની દયાનો ભાવ સહજ રીતે એ શુભ ભાવ રૂપે હોય હોય ને હોય જ. તો એ બંને ભાવ, અન્ય જીવ પ્રત્યે અને પોતાની પ્રત્યેનો ભાવ, એની જ સિદ્ધિ કરવાની છે. એની સિદ્ધિ થાય એટલે આખો મોક્ષ માર્ગ છે. અને એની સિદ્ધિ કરવા માટે શ્રાવકોએ બધા વ્રત કરવાના છે, મુનિઓએ પણ એ જ કરવાનું છે. વ્રત તપ બધું જે કરવાનું છે એ એવા અહિંસા ધર્મની સિદ્ધિ માટે કરવાનું છે. તો આજે આપણે આ 40મા શ્લોકમાં જે વાત આવી છે એને ફરી ફરીને વિચારીએ કે અહિંસાનું સ્વરૂપ કેવું છે અને કયા પ્રકારે મારે એ અહિંસાને લેવી છે. એનાથી આગળ 41મા શ્લોકમાં વાત કરે છે, એ પણ આજે લઈએ આપણે. એ પણ અહિંસાની ભાવ છે, અહિંસાની વાત છે. જીવ હિંસાદી સંકલ્પૈરાત્મનતિ હિ દુષિતે પાપમ ભવતી જીવસ્ય ન પરમ પરપીડનાત. જીવને કેવળ બીજા પ્રાણીઓને કષ્ટ દેવાથી જ પાપ નથી થતું, પણ પ્રાણીની હિંસા આદિના વિચાર માત્રથી પણ આત્મા દૂષિત થતા તે પાપ થાય છે. શું વાત કરી દીધી, સરસ વાત કરી દીધી. કે આ બધું તો સમજ્યા, પણ હવે એની સૂક્ષ્મતાપૂર્વક વિચાર કરીએ તો એ મનમાં એવો વિકલ્પ પણ ના આવવો જોઈએ કે કોઈ પ્રાણીને કષ્ટ આપીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે ટ્રાન્સફર કરીએ અને એમાં એ પ્રાણીને પાપ લાગે છે. ટ્રાન્સફર કરવાનો ભાવ જે છે ને, આપણે પહેલા વ્રતના અતિચારમાં જોઈએ ને તેમાં એ આવે છે કે જીવોને હણ્યા હોય ને, જીવોને દુઃખી કર્યા હોય ને, જીવોને ભૂખ્યા રાખવાનો ભાવ થયો હોય ને, એમની વસ્તુ લઈ લીધી હોય ને, એમને એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ મૂક્યા, એ બધા અતિચાર તરીકે આવે છે. જ્યારે સામાયિક પ્રતિક્રમણ બધું ભણતા હતા ને ત્યારે પહેલા વ્રતમાં અહિંસાનું વ્રત ને પછી એમાં એના 5 અતિચારો, એ અતિચારમાં એ બધું આવતું હતું એટલે યાદ છે. તો અહીંયા એ વાત અહીંયા બીજી રીતે કહી છે કે એવો વિકલ્પ પણ ના આવવો જોઈએ કે જીવને કોઈ પણ પ્રકારે કષ્ટ થાય એવું કષ્ટ હું આપું એવો વિકલ્પ પણ હોવો ન જોઈએ. એમ નહીં કે તમે કંઈ કરતા નથી, ના કરતા નથી એ વાતને કોઈ મહત્વ નથી, કેમ કે આવે જીવ તો કંઈ ક્રિયા કરી શકતો જ નથી. ક્રિયા જે થાય છે એ તો પૂતગળની ક્રિયાઓ છે, આત્માની તો કોઈ ક્રિયા છે જ નહીં. આત્મા શું ક્રિયા કરે? આત્મા તો અક્રિય છે. ક્રિયા જે થાય છે એ તો કોની થાય છે? ક્રિયા થાય છે એ તો શરીરની ક્રિયા થાય છે, એ તો પૂતગળની ક્રિયા થાય છે. એટલે મારવા ન મારવાનો જીવ ભાવ કરે, પણ એ વખતે એ ક્રિયા જે થાય, એ હાથ ઉભો થાય અને એ પથ્થર લઈને મારે કોઈને, એ જે દે થયું એ બધું તો પૂતગળનું થયું. એ વખતે જીવના તો એ વખતે એવા ભાવ હતા, એટલે એની શક્તિ નથી. એ પડ્યો પડ્યો એવો જો વિચાર કર્યા કરે, વિકલ્પ કર્યા કરે કે આટલા લોકોને મારી નાખવા જોઈએ, આટલા લોકોને આમ કરી નાખવું જોઈએ, તો એમાં પણ પાપ છે. અનર્થ દંડની વાત પણ આગળના જ આગળ વ્રતમાં જે વાત આવી છે એ અહીંયા પણ થશે, એ આ હિંસાના સ્વરૂપમાં પણ સમાઈ જાય છે. ટીવી જોતા જોતા પણ એમ વિચાર કરે ને વિકલ્પ કરે કે આ લોકો જે છે ને આવું કરી રહ્યા છે, એ લોકોને તો સજા કરવી જ જોઈએ. આ લોકો ઘૂસણખોરી કરી રહ્યા છે ભારતની સરહદમાં, આ ચાઇનાના લોકો બધા ઘૂસણખોરી કરી રહ્યા છે, એ લોકોને તો શિક્ષા થવી જ જોઈએ. અરે ભાઈ, તું શુકરા નકામી શિક્ષાની વાત કરી રહ્યો છે કારણ વગર. તું અહીંયા બેઠો, અહીંયા સુરતમાં બેઠો, અને ત્યાં પેલી બાજુ ચાઇનાની બોર્ડર ઉપર પેલી બાજુ એટલી ઠંડીની અંદર કોણ ઘૂસ્યું છે કે નથી ઘૂસ્યું તું જાણતો પણ નથી, અને કોઈકે વાત કહી દીધી અને તું એ બધી હવામાં વાતોને પકડીને પાછો આ તું એ ચાઇનાની બોર્ડર તું તારા ઘરમાંથી લઈને આવ્યો છે. એ બધું પૂતગળ, એ ચાઇનાનું છે કે ઇન્ડિયાનું છે કે કોનું છે તને ક્યાં ખબર છે? એ બધું પૂતગળ છે, નથી ચાઇનાનું કે નથી ઇન્ડિયાનું, કોઈ જીવ માત્રની એ વસ્તુ છે નહીં. અને એને માટે થઈ અને તું નક્કા માનો અહીંયા બેઠો બેઠો તું એમ કે આ બધા જે ક્રોસ કરીને બોર્ડર ક્રોસ કરીને આવે છે ને એ લોકોને પકડીને જેલમાં પૂરી દેવા જોઈએ, એ લોકોને તો ડંડા મારવા જોઈએ. અરે શું તું લઈને બેઠો છે આ નક્કામાનો આ બધા? એટલે એ બધા જે બીજાને કષ્ટ દેવાના ભાવ, એને ડંડા મારવા જોઈએ કષ્ટ દેવાનો ભાવ થયો ને પ્રભુ. તમારે કોને 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 શિક્ષા કરવી છે? શા માટે શિક્ષા કરવી છે? અને એવી શિક્ષા કરનારા તમે કોણ? તમે તમારું જુઓ ને પ્રભુ. તમે તો અંતરમાં દયા અને કરુણાના ભાવ લાવી અને એ જે આવ્યો છે એ જીવને એનું પરિણામ એ પ્રમાણે થવાનું છે તો થાય છે. એના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ જે પ્રમાણે છે એ પ્રમાણે છે, એ સમયની એની એવી સ્થિતિ થવાની છે તો થાય છે. એમાં તમે શું કરો? નકામાં ઊંચા ઊંચા થાવ છો. કોઈ જીવનું ક્ષેત્ર બદલાવાનું છે તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો છે તો જાય છે. અને આ જે જગતની અંદર આ લોકાકાશની અંદર જેટલા ક્ષેત્રો છે એ બધા ક્ષેત્રો ઉપર તમે શુક્રા એવી મોહર લગાવીને બેઠા છો કે આ ક્ષેત્ર મારું ને આ ક્ષેત્ર તારું ના આ ને એવી શુક્રા તમે લઈને બેઠા છો? કોણ કોનું છે? શું શેનું છે? તું જીવ છો, બીજું કંઈ નથી. આ લોકાકાશના બધા પ્રદેશોની અંદર કોક ક્યાં કામ છે તો તેમ છે. એના કારણે એમની એ રીતે ગતિ થવાની છે તે થાય છે. એ બધી પૂતગળોની ગતિ છે, શરીરની ગતિ જેમ પ્રમાણે જેમ થવાની તેમ થાય છે. એમાં તમે અહીંયા બેઠા બેઠા કે એને બોર્ડર ક્રોસ કરી એને પકડીને જેલમાં બેસાડી દેવો જોઈએ, એવી શિક્ષા કરવી જોઈએ કે બીજી વખત એ બોર્ડર ક્રોસ કરવાનું નામ ના લે, બરાબરનો એને બરાબર કરવો જોઈએ. આવું અહીંયા બધા બોલે શું શું લઈ રહ્યો છે? તને કષ્ટ આપવાનો ભાવ કેમ આવ્યો? બીજાને કષ્ટ આપવું એવો દુઃખ આપવાનો તને એવો વિચાર કેમ આવ્યો? તું અહીંયા બેઠા બેઠા કરી નથી શકતો, છતાં પણ જો એવા વિકલ્પ કરે છે તો એને લીધે થઈ અને તને પાપનો બંધ પડે છે, એમ અહીંયા આચાર્ય ભગવાને આ 41માં શ્લોકમાં કહ્યું છે કે જીવને કેવળ બીજા પ્રાણીઓને માત્ર કષ્ટ દેવાથી જ પાપ થતું નથી. કષ્ટ દેવાથી તો પાપ થાય જ, કષ્ટ દેવાનો ભાવ હોય ત્યારે જ કષ્ટ આપે અને એવી રીતે એ પરિણમન કરે. પણ એ બધું એ હાથથી પગથી કે પોતે કોઈ સાધનથી નથી કરતો, ત્યાં પહોંચતો પણ નથી, અને બેઠો બેઠો અહીંયા સોફામાં બેઠો બેઠો પણ જો એવા વિકલ્પ કરે બીજાને કષ્ટ આપવાના, બીજાને દુઃખ આપવાના, બીજાને બાંધવાના, એવા કોઈ પણ પ્રકારના વિકલ્પ કરે તો એવા વિકલ્પ માત્રથી, એવા વિચાર માત્રથી પણ આત્મા દૂષિત થાય છે. દૂષિત થાય છે એટલે એ પાપ ભાવ કરવાને કારણે, એવા પાપ આશ્રવને કારણે એને પાપનો બંધ પડે છે, એનો એ પાપનો બંધ પડે છે. આ વાત અહીંયા આપણને 41માં શ્લોકમાં કરી દીધી. બહુ સરસ વાત છે બધી પ્રભુ, નાની નાની વાતો પ્રત્યે આચાર્ય ભગવાને આપણું લક્ષ્ય દોર્યું છે. અને ખાસ કરીને આપણે જ્યારે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ છીએ અને એમાં જ્યારે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આ બધી વાતોને આપણે ભૂલી જઈએ છીએ, આપણને વિસ્મરણ થઈ જાય છે. એકમાત્ર દ્રવ્યાનુયોગનો જે અભ્યાસ કરીએ એમ નહીં ચાલે, સાથે ને સાથે આ બધું સમજવું પડશે અને આ બધું કેળવવું પડશે. આ બધું આપણે માટે છે. જેમણે પ્રાપ્ત કર્યું છે, જે પામ્યા છે, એ તો સિદ્ધ શિલા ઉપર બિરાજી ગયા છે પ્રભુ. અને બીજા એવા જે છે કે જે હવે આ ભાવમાં કે હવે એના પછીના ભાવમાં થોડા ભાવમાં એ પણ સિદ્ધ શિલા ઉપર બિરાજી જવાના છે, એમણે આ બધું આપણે માટે વિસ્તાર કરી અને લખીને અથવા ઉપદેશ દ્વારા મૂક્યું છે. એટલે આપણે એનો અમલ કરવાનો છે, આપણે આમાંથી વિચાર કરવાનો છે કે આપણે શું શું પ્રાપ્ત કર્યું, આ 6 આવશ્યક વસ્તુઓ અને એની સાથે સંકળાયેલી બીજી બધી વસ્તુઓમાં આપણે કેટલે પહોંચ્યા. જો આ નથી તો પછી સ્વાધ્યાય કરવાનો કોઈ અર્થ નથી. બહુ સરસ વાત કરી છે, આંખ ઉઘાડી નાખે એવી બધી વાતો બધી આમાં મૂકી દીધી છે આચાર્ય ભગવાને. પદ્મનંદી આચાર્ય ભગવાને ઘણી કૃપા કરી છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈએ. તો આપણે આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. सुखराम बोलिए। जय जिनेन्द्र।